તારીખ 17-8-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 231 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 173
સામાન્યપણે બધાને મૂંઝવતો આ પ્રશ્ન છે, ઉદયભાવ થયા કરે છે, એમાં તો કઈ ફેરફાર કરી શકાતો નથી. પણ અમારું જે તત્વ વિચારનું ચિંતન મનન છે એ છૂટી જાય છે, ઉદયમાં જોડાઈ જઈએ. વાત સાંભળવા છતાં, સાંભળીને સંમત કરવા છતાં એટલે વાત બેઠી છે એને પણ આ પરિસ્થિતિ છે. કેટલાકને વાત બેસતી નથી, શ્રવણ યોગ મળે છે, વાત બેસતી નથી, છૂટી જાય છે. કેટલાકને કેટલીક વાત બેસે છે, કેટલીક વાત નથી બેસતી, એ પણ છૂટી જાય છે. એ સત્સંગમાં બે પ્રકારના જીવો સત્સંગમાં ટકી શકતા નથી. હવે જે સત્સંગમાં ટકે છે એની પણ ભાવનાની ખામીને લઈને, અથવા માત્ર ઉપર ઉપરની ભાવનાને લઈને સાંભળે છે, ત્યારે સાંભળે છે, ઠીક લાગે છે, ગમે છે એટલે વારંવાર સાંભળે છે, પણ ઉદયમાં એકાકાર થઈ જાય છે, વચ્ચે આ વિચાર આવતો નથી. એવા કેટલાક જીવો છે. કેટલાક જીવોને ઉદયમાં ક્યારેક ક્યારેક વિચાર આવે છે, એવા કેટલાક જીવો છે. કેટલાક જીવો સતત વિચારમાં રહેવાનો પ્રયત્ન કરે છે તો પાછા તૂટી જાય છે, એનો પ્રશ્ન છે. ત્રીજા ક્લાસનો, ત્રીજા વર્ગનો પ્રશ્ન છે. ઓલા બે વર્ગની તો કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. જે સત્સંગમાં આવ્યા પછી સત્સંગમાં ટકી ન શક્યા એ ભોગ્યા પાછા સંસારમાં, સમુદ્રમાં, સંસાર સમુદ્રમાં પાછા આગે આગળ નીકળી ગયા. હવે જે કાંઠે છે એમાં આવા બધા પ્રકાર છે, કે આગળ વધે તો તરી જાય, નહીતર વળી પાછા સંસાર સમુદ્રમાં ઢકેલાઈ જાય. તો એમાં કેટલાક સાંભળીને પાછા ઉદયમાં એકાકાર એવા થાય છે કે સાંભળ્યું ક્યાંય રહી ગયું ને, આખો દિવસ પોતાના ઉદયભાવમાં રચા પચા રહી ગયા. વળી પાછું 24 કલાક સ્વાધ્યાયનો પ્રસંગ આવ્યો ને વળી પાછા બેઠા, ત્યાં બુદ્ધિ લગાવી કઈ ગયું, પાછું પૂરું થયું એટલે વાત પૂરી થઈ ગઈ. જાણે કોઈ કોઈને થોડો વિચાર ચાલે છે, પણ ઉદયમાં વધારે રહે છે. કોઈ કોઈને ઘણો વિચાર ચાલે છે, સારો એવો વિચાર ચાલે છે, પણ પછી છૂટી જાય છે. આ ત્રણેય પ્રકાર હોવાનું કારણ ઉપર ઉપરની ભાવના છે. શું છે? ઉપર ઉપરની ભાવના છે. જો પોતાની અંદરથી ભાવના હોય તો, હું તો શું આપ્યો બેન શ્રી, જો પોતાની અંદરથી ભાવના હોય તો ભાવનાની સાથે પુરુષાર્થ હોય, ભાવનાની સાથે લગ્ન હોય, લગ્નની સાથે પુરુષાર્થ હોય છે. યથાર્થ ભાવનાનું લક્ષણ શું લીધું છે એમણે? પુરુષાર્થ અને લગ્ન. પુરુષાર્થને કદાચ કોઈ ન સમજી શકે, તો લગ્નને તો સમજી શકે એવી એ ફિલિંગ વાળી પરિણામો છે. લગ્નની પરિણતિ છે એ જરા ફિલિંગ વાળી, ઉગ્ર ફિલિંગ વાળી છે. એને તો સમજી શકે કે પાછળ લાગ્યા જ કરે, પાછળ લાગ્યા જ કરે, તો એ પરિણામને પલટાવી શકે છે. એટલે ઉદય ભાવને આગા પાછા નથી કરી શકાતા એવું નથી. ઉદય ભાવ ક્રમમાં ચાલ્યા આવે છે, એ ક્રમને તોડી શકાય છે એમ કે છે, ઉદયને ફેરવી નથી શકાતો. પણ એને અનુસરતા પોતાના ભાવો છે એને પુરુષાર્થ થી ફેરવી શકાય છે. લોકો એમ કહે છે, આપણા જે કઈ ઉદય આવવાના હોય એમાં આપણે પુરુષાર્થ કરીએ તો આપણો પુરુષાર્થ કામ લાગે કે ન લાગે. જેમ કે વેપાર કરીએ, વધારે વેપાર કરીએ તો વધારે કમાઈએ કે ન કમાઈએ, અથવા માંદગી આવવાની ખબર પડે ને પહેલેથી દવા લઈ લઈએ તો મટે કે ન આવવાનું બંધ રહી જાય કે ન આવે, અથવા ચાલતી માંદગી હોય એમાં દવા કરીએ તો એ માંદગી મટાડી શકાય કે ન મટાય. આપણે પુરુષાર્થ કરીએ તો આ બધો ફેરફાર ઉદયમાં કરી શકીએ કે ન કરી શકીએ, ઉદયમાં ન કરી શકીએ. શરીરના એક રજકણને પણ આપણે ફેરવી ન શકીએ, અને બહારના પણ પુદ્ગલ પરમાણુના જથ્થાને આપણે ન ફેરવી શકીએ, પણ પુરુષાર્થ કરીને આપણા ભાવને ફેરવી શકીએ. ઉદય ભાવને ફેરવી શકાય, પલટાવી શકાય, ઉદયને પલટાવી શકાય નહીં. અને જે કાંઈ તકલીફ થાય છે ઉદય ભાવથી થાય છે, ઉદયથી નહીં. શેનાથી તકલીફ થાય છે જીવને? દુઃખ શેનાથી થાય છે? ઉદયને લઈને દુઃખ કોઈને નથી, ઉદય ભાવને લઈને દુઃખ છે. બહુ સારો દ્રષ્ટાંત છે. એક માણસ હોસ્પિટલના વોર્ડના ખાટલા ઉપર હતો, જનરલ વોર્ડના. એને બે પ્રકારે ઉદય ભાવ ચાલતા હતા. એમાં એક ઉદય ભાવમાં એ પોતાને સુખી અનુભવ, સુખનો અનુભવ કરતો હતો, અને એક ઉદય ભાવમાં એ દુઃખનો, એ સ્થિતિમાં દુઃખનો અનુભવ કરતો હતો. કેવી રીતે? કેટલાક દર્દીઓને ખાટલા નહોતા મળ્યા એટલે ભણી પથારીએ નાખ્યા હતા, નાખ્યા છે કે નહીં? હોસ્પિટલમાં જગ્યા ન હોય, ખાટલા પૂરા ન હોય, એને લોબી માં નાખી દે, નીચે નાખી દે. એને હું જોવાય ત્યારે એમ કહેતો, આપણે સુખી છીએ, આપણને ખાટલો મળી ગયો. આ લોકોને બિચારાને ખાટલો મળ્યો નથી, આપણે સારું છે. લ્યો પાછો સામે ઓલા સ્પેશિયલ રૂમ હતા, એસી રૂમ ને બધા સ્પેશિયલ રૂમ હતા, ત્યાં જોવે આપણે કમિશન છે. આ લોકો કેવા ભાગશાળી છે, એને સ્પેશિયલ બધી ટ્રીટમેન્ટ મળે, ને બાથરૂમ લેટ્રિન બધું સુવા, આપણે બધું કોમન. ત્યાં ત્યાં બેઠો બેઠો ઘડીકમાં દુઃખી થાય છે ને ઘડીકમાં સુખી થાય. ઉદયનો જ છે, ઉદયમાં ક્યાં ફેરફાર થયો નથી. એક સેકન્ડમાં સુખી ને દુઃખી થાય છે. ઉદયને લઈને જો સુખી દુઃખી થતો હોય તો આ દશા ન થાય. જે કાંઈ છે એ ઉદય ભાવની તકલીફ છે. બધાને આ ઉદય રહેવાનો, ઉપર વાળા હોવાના ને નીચે વાળા હોવાના. તમારો કોઈ પણ ઉદય જુઓ તો અહીંથી ઉપર વાળા ને નીચે વાળા બે ક્લાસ મળવાના તમને. તમારા ધંધામાં, તમારા વ્યવસાયમાં, તમારાથી અધિક કમાણી કરનારા પણ એ જ વ્યવસાયમાં, અને તમારાથી ઓછી કમાણી કરનારા પણ એ જ વ્યવસાયમાં જોવાના, એવો જોવા મળશે તમને પ્રત્યક્ષ. નોકરી કરતો હોય એને સાહેબ આમ જોવે આને સારું છે, એરકન્ડિશન ઓફિસમાં ગલમના ગોદે કામ કરે છે અને આપણા ઉપર સત્તા ચલાવે છે. આપણે મજૂરી કરીએ, અને એથી વધારે મજૂરી કરતો હોય અને ઓછો પગાર મળતો હોય, એના કરતા તો આપણે સારું છે, આના કરતા તો આપણે. સંસારમાં તો એક ભંગ્યા થી માંડીને રાષ્ટ્રપ્રમુખ સુધીને ડિગ્રીઓ છે બધી, શેરી વાળવાના ભંગ્યા થી માંડીને રાષ્ટ્રપ્રમુખ સુધીના માણસો છે. તારો ઉદય ભાવ માં તમને તકલીફ છે, ઉદય ભાવ ને પલટાવ યથાર્થ પ્રકારે, સમ્યક પ્રકારે એને પલટાવી શકાય છે એમ કે છે. શું પ્રશ્ન કરવાનાર ની ભૂલ શું હતી આમાં? કે ઉદય ભાવ ને આઘા પાછા કરી શકાતા નથી, અને અમારો વિચાર મનન તૂટી જાય છે, ખોટી વાત છે. ઉદય ને આઘો પાછો નથી કરી શકાતો, ઉદય ભાવ ને જરૂર આઘા પાછા કરી શકાય છે. વેદનામાં આવવાનો અર્થ શું છે? કે જો જીવને સંસાર પરિભ્રમણ ની ચિંતા થાય કે અરે મારા અનંત જન્મ મરણ છે એને હું મટવાનું મેં કોઈ હજી સુધી સાધન કર્યું નથી, અનંત કાળથી જન્મ મરણ કરીને દુઃખી થઈ રહ્યો છું, હજી નહીં સાધન કરું તો દુઃખી થઈ જઈશ, એ ચિંતામાં આવે ત્યાં ઓલા ઉદય ભાવ તો બધા ગયા કે ન ગયા. પછી લગ્ન ઉપડે, લગ્ન ઉપડે, ભાવના ઉપડે, એટલે બધા ઉદય ભાવ માં જોડાવાનું બંધ થઈ જશે. ઉદય ભાવ જોડાવાનો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આ બધા ઉદય ભાવ માંથી જોડાવા માટેના જ સાધનો છે. પણ પારમાર્થિક દ્રષ્ટિકોણ અપનાવીને સાધી કરીને, નહી તો રૂટીન આવી જશે. સત્સંગ પણ રૂટીન થઈ જશે, દેવગુરુ શાસ્ત્ર પુરુષ શાસ્ત્ર ની પૂજા પણ રૂટીન થઈ જશે. એ ધ્યાન રાખવાનું. એ છે કે ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામ ને પલટાવી શકે છે, જો પરિણામ પલટાવી શકાતા ન હોય તો. બહુ સરસ મોટો તર્ક આપ્યો છે, જો પરિણામ પલટાવી શકાતા ન હોય તો અનાદિકાળથી કોઈ જીવ પુરુષાર્થ કરીને વિજ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત જ ન કરી શકે, તો પછી એને ઉદયમાં જોડાવું જ રહ્યું. આ રૂપ સંપ્રદાયમાં એમ કે છે, રામસુરી સાથે ચર્ચા થયેલી આલિતાણા મારે તમારી કાર્ય પદ્ધતિ શું છે? જો અમે ઉપવાસ કરાવીએ છીએ, શું કરાવીએ છીએ? ઉપવાસ એક તપ છે, એટલે તપથી કર્મની નિદ્રા થાય છે. જો માણસ તપ ન કરે તો ઉદયમાં નવા કર્મ બાંધશે. એમણે એ નુસ્ખો પકડ્યો. પછી તર્ક આપ્યો કે ઉપવાસ કર્યા પછી એને ભૂખ લાગશે અને પરિણામ બગડશે ત્યારે કર્મ બાંધશે કે નહીં બાંધે? તમે ઉદય ફેરવો છે, ખાવાનો ઉદય ફેરવો છે, ઉદયભાઈ ફેરવો નથી, ઉદય ભાવ ને ફેરવો. અને એ તો તમે માનો છો કે ઉદય અમે ફેરવો છે, ખરેખર તે કાળે ભોજન આવવાનું નહોતું, તમે ફેરફાર નથી કરી
શક્યા.
તમારો ભૂખ્યા રહેવાનો ઉદય હતો. હું તમારું પરિણામ શું થાય છે? અમારું વજન પરિણામ ઉપર છે, તમારું વજન બાહ્ય ક્રિયા ઉપર છે, આ જ ફેર છે.
બરાબર,
નુસ્ખા પકડે એને પોતાના ઉપાદાન નો ખ્યાલ ન હોય, એ બહારની ક્રિયામાં યુક્તિ પ્રયુક્તિ યોજીને એવી યોજનાઓથી મને લાભ થશે એવી મિથ્યા માન્યતામાં ભ્રાંતિમાં પડી જાય છે. અહીંયા કહે છે કે ઉદય ભાવને પલટાવી શકાય છે યથાર્થ પ્રકારે ભાવનામાં આવે, ભાવનાપૂર્વક પુરુષાર્થ કરે, પુરુષાર્થપૂર્વક વિજ્ઞાનનો પ્રયોગ કરે, વિજ્ઞાનપૂર્વક સ્વાનુભવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. અનેક જીવોએ આ કામ કર્યું છે, તું પણ કરી શકે છે. વળી પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે, કોઈ પર્યાય સ્થાયી નથી. રાખવા માંગે તો પણ રહી શકે એમ નથી, એનો સ્વભાવ તો પલટવાનો છે. કાર્ય પદ્ધતિ યથાર્થ અંગીકાર કર તો એની સિદ્ધિ થાય, તો એની સિદ્ધિ થાય. સ્વભાવ તરફ ભાવના કરીને સ્વભાવને ગ્રહણ કરે. મેં શું કીધું? આગળની એક વાતનું અનુસંધાન નહીં. અહીંયા બસો 29માં ચોથી લીટી છે, સત્પુરુષના આશ્રયપૂર્વક પોતાની વિચારશૈલીથી પોતે નિર્ણય કરીને આત્મસ્વભાવને ગ્રહણ કરવો. આ સ્વભાવને ગ્રહણ કરવા માટે કેવી કેવી વાતો ક્યાં ક્યાં કરી છે એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. કેમ કે એમણે એમ કહ્યું કે સત્સંગમાં સ્વભાવ એટલે આત્મા કેવી રીતે ગ્રહણ થાય તે લક્ષ્ય રાખવાની વાત છે. તો ઉપરમાં સ્વભાવ કેવી રીતે ગ્રહણ થાય એનો જવાબ આપ્યો છે. એવા જ પરિણામ વખતે બીજા કેવા પરિણામ હોય એ પાછો અહીંયા બીજે જવાબ આપ્યો. 231માં 229માં એક જવાબ આપ્યો, સાથે સાથે કેવા પરિણામ હોય, સત્પુરુષના આશ્રય વખતે પોતાના વિચાર સ્વતંત્ર વિચારશૈલીથી નિર્ણય કરતી વખતે કે સ્વભાવ તરફની ભાવના હોય. એમ પણ નોટ કરતા જા, સ્વભાવ ગ્રહણ કરવામાં કેવી કેવી બેન છે, કેવી કેવી વાતો કરે છે અથવા ડાયરેક્ટિવ્સ આપે છે. સ્વભાવ ગ્રહણ કરવાને ભાવો ના પ્રકારો આ બધું એક સાથે હોય છે, કહેવામાં ક્રમ પડે છે એટલે જુદી જુદી વખતે જુદી વાત આવે છે. તો પોતાના અનુભવથી વાત બતાવતા જાય છે, આમ પણ હોય છે, આમ પણ હોય છે, આમ પણ હોય છે, હોય છે બધું એક સાથે એમ સમજવાનું છે. સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં આશ્રય ભાવના આશ્રય બુદ્ધિ ઉપકાર બુદ્ધિ પરમ વિનય અને પરમ ભક્તિ એવી બધી વાત ચાલી હતી. બહુ ચાલ્યો ત્યારે આ બધી વાત ચાલી. સ્વતંત્ર નિર્ણય શક્તિ, સ્વતંત્ર વિચારશૈલી, અને પ્રયોગથી નિર્ણય બે બ્રેકેટમાં 229 બોલ કરીને સ્વભાવની ભાવના એમાં બે ભેદ છે. સ્વભાવ ઓળખ્યા પહેલા સ્વભાવ પ્રાપ્તિની ભાવના, અને સ્વભાવને ઓળખાણ ડેશ કરીને ભાવ ભાષણ પૂર્વક સ્વભાવની ભાવના. બાબુ 231 સ્વભાવ ગ્રહણ કરવાની જ્યાં જ્યાં વાત આવે ત્યારે આ વિષયની ચર્ચા લેવાની. અહીંયા નવું શું આવ્યું, વિશેષ શું આવ્યું, વિશેષ શું આવ્યું, મળશે ઘણું. સબ્જેક્ટ ઉપર તમારી માસ્ટરી છે, અનુભવ હોવાથી માસ્ટરી છે. ક્યારેક ક્યારેક જે પડખા જ્ઞાનમાં આવે એ નીકળી જાય. આશ્રય બુદ્ધિ માને આશ્રય કા અભિપ્રાય, આશ્રય ભાવના મેને જબ પ્રત્યક્ષ આશ્રય નહીં મિલે તો ક્યા હોગે કે ભાવના રહેગી. મુજે કબ યોગ મિલે, મુજે કબ પ્રત્યક્ષ યોગ મિલે. પ્રત્યક્ષ મેં તો આશ્રય બુદ્ધિ છે, આશ્રય કરતા હી હૈ, પર પરોક્ષતા મેં ભાવના કરતા હૈ. આશ્રય બુદ્ધિ નિરંતર રહેતી હૈ, કોન્સ્ટન્ટ. ભાવના પરોક્ષતા મેં હોતી હૈ. બે વાત છે, નિયત પણ છે અને પલટાવી પણ શકાય છે. નિયત છે એમાં સ્થિર રહેવાય તો જીવ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. પરિણામ નો પણ પરિણામ ને પરતત્વ તરીકે જો છે, એ એક સ્ટેજ છે જ્ઞાન દશાનો. જ્ઞાની પરિણામ નાખા પાછા નથી કરતા. રાગ કાઢવો નથી, રાગ મટાડવો નથી, રાગ કરવો તો નથી જ, મટાડવો નથી, ફેરવો નથી. એ પણ એક સ્ટેજ છે, બે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા છે. એ પણ જૈન તત્વ જ્ઞાન નો બહુ સારો સુંદર વિષય છે. એ પ્રકરણો આપણે નથી ચાલતા અત્યારે, એટલે એ વાત નથી લેતા આપણે. અહીંયા નીચેની ભૂમિકામાં મુમુક્ષુ જ્ઞાતા દ્રષ્ટા થયો નથી. અને જો એ અવલંબન લઈએ તો પરિણામ તો નિયત છે, પલટાવી શકાતા નથી તો સ્વચ્છંદમાં જાયેલો જાય. અને એ અત્યારે જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો વિષય નથી. સ્વરૂપના અવલંબનમાં આવીને જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, વાંધો નથી. મુખ પર્યાય ને પંચાથ હું મારા સ્વરૂપમાં લીન છું, હું મારા સ્વરૂપમાં લીન છું, જ્ઞાતા દ્રષ્ટા છું, પણ એનું મારે કઈ કામ નથી. પણ એની દુશ્ચિંતા મારે કરવાની રહેતી નથી. દુષ્ટ ચિંતા કીધું છે. ધ્રુવ દ્રષ્ટિ પ્રચાર પછી એવી વાત છે. શુદ્ધોપયોગ ભલે બારમાં હોય તો વાંધો નહીં, હા તો પણ સ્વરૂપમાં જ્ઞાતા દ્રષ્ટા પણ આવી ગયું, પછી પરિણામની ચિંતા કરવાની એની જરૂર રહેતી નથી. કેમ કે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પોઝિટિવ સાઈડથી જ પુરુષાર્થ કરે છે. જો કે વચ્ચે ઓલું આવી જાય છે, પણ મુખ્ય પુરુષાર્થ એનો અસ્તિ ન હોય છે. નાસ્તિનો વિષય આવી જાય છે જ્યાં સુધી નાસ્તિના પરિણામો ચાલુ છે ત્યાં સુધી, વચ્ચે વચ્ચે આવ્યા વગર એને પણ રહેતો નથી, જ્ઞાનીને પણ રહેતો નથી. કડક શબ્દોમાં વાત વધુ કરનાર, જેમ ઘરે લગ્ન હોય ત્યારે મોકાણ માંડીને ન બેસાય, ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે કઈ મકાન સમજે ને, કોઈ મરજાતા હોય તો રૂના, રૂને કો મકાન કહેતે હૈ આપકો ભાષા મેં, હોગા મારવાડી મેં હોગા મકાન. એમ જ કહેતો હવે અમે દ્રવિના લગ્ન લીધા છે, પર્યાય ની મકાન ન હોય હવે. એટલે કોઈ પર્યાય ની વાત કરે તો કોઈ પર્યાય ની મકાન માંડવામાં આવે, દ્રવિના લગ્ન લીધા છે અને એના ગીત ગાવ, દ્રવિના ગીત ગાવ. એ પણ એક સ્ટેજ છે. તત્વજ્ઞાન નો વિષય અને ઉપદેશ અનેક સ્તરે છે, ભિન્ન ભિન્ન સ્તર નો ઉપદેશ પ્રવર્તો છે. ભગવાન તીર્થંકર દેવ ની વાણી થી વંજર દેવ ની વાણીમાં, આચાર્ય શ્રી ગુરુ ની વાણીમાં, સત્પુરુષ ની વાણીમાં ભિન્ન ભિન્ન સ્તરે ઉપદેશ પ્રવર્તો છે. આ જીવે પોતાને ભૂમિકાને યોગ્ય શું ગ્રહણ કરવું, મારું પ્રયોજન કેવી રીતે સધાય, એટલું લક્ષમાં રાખી એને ઉપદેશને ગ્રહણ કરવા યોગ્ય છે. નહીતર શાસ્ત્ર શસ્ત્ર થયું પડે. સોનાની છરી સુંદર બહુ સરસ હોય, ભેટમાં ટીંગાળી હોય તો શોભા થાય, પણ પેટમાં મારી હોય તો મરી જાય. બાજુ બાજુમાં છે ભેટ ને પેટ. વાત સુંદર છે, પણ ક્યાં એને રાખવી એમાં ગુરુગમ જોઈએ, એમાં સત્સંગ જોઈએ. નહીતર ચોડ મિત્ર જતા વાર લાગશે. તમારી દ્રષ્ટિ સ્વરૂપ ઉપર છે, સ્વરૂપ માં કઈ કરવાનું છે નહીં, કેમ કે એ તો અનાદિ અનંત શુદ્ધ જ છે. અમારે કઈ તકરાર કરવી નથી, અમારે કોઈ પર્યાય નો પક્ષ કરીને તકરાર નથી કરવી, પણ સંભાળજે. કેમ કે જો એકાંતે એવું હોય તો ઉપદેશ રહેતો નથી. સંસાર અને મોક્ષ માર્ગ ને મોક્ષ જેવું કઈ રહેતું નથી. સાંખ્ય નો ઉપદેશ થઈ જશે. આત્મા એકાંતે શુદ્ધ છે. ત્રણે કારણે દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે. પર્યાય ની અશુદ્ધિ દૂર કરવાની કોઈ વ્યવસ્થિત યોજના છે જૈન દર્શનમાં, અને એ યોજનામાં પ્રવેશ કરીને યોજનાબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે સાધકો સિદ્ધિને પામે છે. હવે તમને બધું જાણવા મળશે, પરિણામ ફેરવી શકતા નથી એ જાણવા મળશે, અને આ જાણવા મળશે. હવે તને તો શું લાગવું પડે છે એ સમજીને તારે તારે કાર્ય પદ્ધતિ તું સમજી લે. તને લાભ થાય એમ કર તું. આમાં તો શું વાત છે, તને લાભ થાય એમ કર. કેમ કે પરિણામ ફેરવી શકાતા નથી, પણ એ પણ લાભ થવા માટેની વાત છે, અને પરિણામ ફેરવવાની વાત પણ લાભ થવા માટે. સમયે સમયે પલટાય છે એ પણ વસ્તુ સ્વભાવ છે. હવે જો તને તું તારા સંસાર અવસ્થામાં દુખી હો અને દુખનો તને પ્રોબ્લેમ હોય અને એ પ્રોબ્લેમ મટાડવો હોય તો આ બધી યોજનાની વાતો છે. તું દ્રવ દ્રષ્ટિથી સુખી હોય તો તારે પરિણામ સામે જોવાની જરૂર નથી, એ વાત અમને પણ મંજૂર જ છે. એટલે કોઈ વાત ખેંચીને કરવાનો પ્રશ્ન નથી. ન તો પરિણામ પલટાવવાની વાતને ખેંચવાની જરૂર છે, કે ન તો પરિણામને નહીં પલટાવવાની વાતને ખેંચવાની જરૂર છે. કોઈ વાતને ખેંચવાની જરૂર નથી, કેમ કે વ્યવહાર નિશ્ચય પરસ્પર વિરુદ્ધ છે. વ્યવહાર અને નિશ્ચય આ નિશ્ચય છે. પરિણામ પલટાતા પલટાવી શકાતા નથી, નિયત છે એ નિશ્ચય છે, અને પલટાવી શકાય છે એ વ્યવહાર છે. આ બંને નય છે, નિશ્ચય અને વ્યવહાર બંને નય છે. અને ભગવાનની વાણીનું લક્ષણ શું માંગ્યું અમૃતચંદ્રાચાર્ય, કે ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે. સ્યાદ પદથી ચિહ્નિત એવી જે ભગવાનની વાણી છે તે બંને નયના વિરોધને મટાડનારી છે. તમે વિરોધ મટાડીને કામ કરતા આવડવું જોઈએ. ઉભય નયે વિરોધ ધ્વંસીની સ્યાદ પદાંકે, જીનવચસી રમંતે એ સ્વયં વાંત મોહા. જે એવા જીનવચનમાં મોહનું વમન કરીને રમે છે, ક્રીડા કરે છે, એનો બેડો પાર થઈ જાય છે. ના તો કળા છે, જ્ઞાન છે તો એક કળા છે. સારી ચર્ચા થાય. સત્સંગ તો અનિવાર્ય છે, એનું તો કોઈ સમાધાન નથી. છણાય કેવી રીતે વાતને? બધા પડખેથી છણાય, સત્સંગ વગર છણાય કેવી રીતે? પ્રશ્ન તો ઉગવાના, કોઈને કાંઈ પ્રશ્ન ઉગે, કોઈને કાંઈ પ્રશ્ન ઉગે, કોઈને કાંઈ પ્રશ્ન ઉગે. બધા પ્રશ્નોને છણાવટ સત્સંગમાં થાય, નિરાતે ઉતાવળ કર્યા વગર શાંતિથી, અને બધાના નિકાલ આવે. બરાબર તારે પડખેથી છણીને નક્કી, છંછેડીને નક્કી કરવું જ જોઈએ. આપણે કઈ ગાડી ઉપડી જતી નથી, ગડબડાટ કરવાની જરૂર નથી. બધા પ્રશ્નોને બરાબર છણવા, છંછેડવા જોઈએ. પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. સ્વભાવ તરફ ભાવના કરીને સ્વભાવને ગ્રહણ કરે, એટલે જે જીવ સ્વભાવને ગ્રહણ કરે છે એને પહેલેથી સ્વભાવ પ્રાપ્તિની ભાવના છે, અને જ્યારે ગ્રહણ કરે છે ત્યારે એને સ્વભાવનો નિર્ણય થઈને ભાવ ભાષણ થયેલું હોય છે, ત્યારે એની સ્વભાવની ભાવના ઉગ્ર થઈ જાય છે કે ઓહો આવો મારો સ્વભાવ, આવું મારું સ્વરૂપ, એટલું બધું એને પોતાનું સ્વતત્વ ભાવે છે, સ્વભાવ તત્વ ભાવે છે કે પરિણામ ઉછળી ઉછળીને એ બાજુ જાય છે. આમ તો શું છે, અહીંયા પણ જે એમ કે છે કે પલટાવી શકાતા નથી, પલટાવી શકાય છે પરિણામને, એ તો કરતા બુદ્ધિમાં, પરિણામની કરતા બુદ્ધિમાં ઉભો છે એટલે એની ભાષાથી વાત છે. યોગ્યતામાં જે જીવ આવે છે એ પોતાના ઉદય ભાવોમાંથી ખસીને આ રીતે સુવિચારણાથી લઈને, પુરુષાર્થ ભાવનાથી લઈને, વિજ્ઞાનથી લઈને સમ્યક દર્શન સુધી પહોંચે છે, એ સહેજે પહોંચે છે. કરતા બુદ્ધિએ કોઈ પરિણામ કરતો નથી, પરિણામને પલટાવવાની બુદ્ધિથી પરિણામ નથી કરતો, ત્યાં પલટાતો પલટાવતો અને છતાં પલટાવે છે. સહેજ પરિણામને પલટાવતો હોવાથી પલટાવવાની બુદ્ધિ પર પલટાવતો નથી, પણ સહેજે એ પરિણામને પલટાવી નાખે છે એમ અહીંયા બતાવવું છે. ઉદય ભાવમાં ન ગયો, ઉદય તો આવ્યો, ઉદય આવ્યો, પણ એનો કામ કરવાનો અભિગમ બદલાઈ ગયો હોવાથી વલણ ફરી ગયું, પરિણામનું વલણ ફેર્યું, એટલે ઉદય આવ્યો હતો તો ઉદયને અનુસરીને પલટા પરિણામ ન થયા અને બીજા થયા, એટલે જ્ઞાનીએ એમ કીધું જો આને પરિણામ પલટાવ્યા. પહેલાની યોગ્યતા જોઈને એમ કે પૂર્વ પર્યાય જોઈને અત્યારે દુઃખી થઈ ગયો હોત, પણ એને પોતાનો અભિગમ બદલાયો છે એટલે એનું વલણ બદલાઈ ગયું છે એટલે એના પરિણામને પલટાવી નાખ્યા છે. શું એ જ ઉદયમાં એ રાગી દ્વેષી મોહી થતો તો તે જ ઉદયમાં એને એ પ્રકારના પરિણામ થતા નથી, તો એને પલટાવ્યા એમ એક અપેક્ષા એ કહેવાય છે. પણ એ સહજ જ છે, એ કાર્ય તો સહજ જ છે. અને શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો એમ જ એ કાર્ય થવાનું હતા, પરિણામ થવાના હતા, તે થયા છે. એ પરિણામ પણ નિયત એમ જ થવાના હતા, તો એને ક્યાંય ખબર હતી. આપણે શું કરીએ છીએ, આપણને ખબર છે કે આપણા દીકરાનો સંસાર જેની સાથે મંડાવવાનો છે એ જ કન્યા સાથે મંડાવવાનો છે, ને આપણી દીકરીનો સંસાર પણ જે છોકરા સાથે થવાનો છે એ જ છોકરા સાથે થવાનો, બરાબર? વાત તો નક્કી છે કે આપણે કેટલી જગ્યાએ ગોતીએ છીએ, કેમ કે ખબર નથી આપણને. હવે તમે, તમને ખબર છે એટલે જો તમે હાથ પગ વાળીને બેસી રહ્યો તો પરિણામનું ઠેકાણું નહીં રહે તમારું, આકુલતા વધી જશે, જરાક વાર લાગી તો આકુલતા વધી જશે. તમારી યોગ્યતા શું છે કે ચાલો કઈક પ્રયત્ન કરી વળીએ આપણે, થવું ન થવું એ તો તમને સમાધાન છે કે જયારે જે કાળે જેની સાથે જેને થવાનું તે થવાનું. પણ જો તમે પ્રયત્ન ન કરો તો તમારા પરિણામ બગડી જાય, એટલે પરિણામ ન બગડવા માટેનો પ્રયત્ન છે, ઓલી વસ્તુ ફેરવા કરવાનો પ્રયત્ન નથી. અને પોતાને ખબર નથી કે ક્યાં શું થવાનું છે, જો ખબર હોય કે આ કાળે આની સાથે થવાનું છે તો વાત પૂરી થઈ જાય, તો ન કરે પ્રયત્ન. ભાઈ તો ફેરવાનું થવાનું તો એ જ થવાનું છે, આપણને ખબર છે, પછી ક્યાં વાત છે, પણ એ તો ખબર નથી. માટે એ ભૂમિકામાં એને પ્રયત્નનો પુરુષાર્થનો વિકલ્પ આવ્યા વિના રહે નહીં, નિદ્રકાંડો થઈ જાય. દબાણ કરે તો, પરિણામ ઉપર દબાણ કરે તો ગાંડો થઈ જાય, અંદર મૂંઝાઈને ગાંડો થઈ જાય, મૂંઝવણમાંથી ટેન્શનમાંથી ગાંડ પણ આવે. એટલે દવા પરિણામની કરવાની છે, બહારની પરિસ્થિતિ તો થવાની છે, થવાની છે, એ તો લક્ષમાં રાખવાનું, પોતાની યોગ્યતા જોઈને ચાલવું પડે. ક્યારે કઈ દવા કેટલી માત્રામાં લેવી આ બધો વિષય બહુ સમજણ વાળાનો છે. સ્વભાવ તરફ ભાવના કરી સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ પર્યાયનો પલટો થાય, સ્વભાવને ગ્રહણ કરે એટલે વિભાવ ન થાય, વિવાહ પર્યાયનો પલટો થાય. જે પર્યાય આ બાજુ વિવાહમાં જાય છે તે પર્યાયને સ્વભાવ તરફ વાળવી તે પોતાના હાથની વાત છે. જો ઠીક લીધું, કેમ કે એ જગ્યાએ ઊભો છે, જેને જવાબ આપે છે એ જગ્યાએ ઊભો છે, એટલે એ વાત કરે છે. પછી ક્રમબદ્ધની વાત લીધી છે. એટલે અહીંયા એમ કે છે કે તને ત્રસ લાગે છે ત્યારે તું એમ નથી વિચાર કરતો કે પાણીનો પ્યાલો એની મેળે આવીને મારા મોઢામાં પાણી એની મેળે રેડાવાનું છે, મોઢું આપોઆપ ખુલવાનું છે, એવું કઈ નથી વિચારતો. ત્યાં તો ફળાક દેખાનો ઊભો થઈને ગોળે બાજીને પાણી પી લેશો. એને એમ કે છે કે તું આમ કર, તું આમ કર, તું આમ કર, પણ એનો અર્થ એમ લેવાનો કે જો તારી યોગ્યતા હોય તો તને સહજ આમ થવું ઘટે, સહજ જ તને આમ થાય, માટે તારે તારી યોગ્યતાનો માપ તું કાઢી લે. એમ છે, ભાષા કઈક છે, આશય કઈક છે, એવું બધું છે. સારું છે કે અહીંયા ક્રમબદ્ધ નો ન્યાય એમણે ભીડાયો છે, પર્યાય ની ક્રમબદ્ધતા નો ન્યાય એમણે ભીડાયો છે. પર્યાય ક્રમબદ્ધ છે ને શું, તો કે તું ક્રમબદ્ધ ને ક્યાં ઉભો રહીને જુઓ છો? પર્યાય ક્રમબદ્ધ છે એ વાત સાચી, પણ તું અત્યારે ક્યાં ઉભો છું એ જો. ક્રમબદ્ધ તો ક્રમબદ્ધ જ છે, પણ ક્રમબદ્ધ ને જોવાના કેટલા પડખા છે એની ચર્ચા આપણે કાલે થોડીક વિસ્તારથી કરશું. ઘણા પડખા છે ક્રમબદ્ધને જોવાના, અને તો જ યથાર્થ સમાધાન આવે અને મોહ રાગદ્વેષ મોહ દોષથી મુક્ત થાય. ક્રમબદ્ધનો ન્યાય પણ દોષથી મુક્ત કરવાનો છે. અને તું પુરુષાર્થ કરીને પર્યાયને સ્વભાવ તરફ વાળ એ તારા હાથની વાત છે, એ પણ તને નિર્દોષ થવા માટે છે. બે વાત છે, અને એમને એક બે સારું છે કે 231માં બે વાત કરી છે. વિરુદ્ધ લાગે પણ વિરુદ્ધ છે નહી, પરમાર્થ બે નો એક છે, માટે અવિરુદ્ધ છે. પરમાર્થ પકડો તો અવિરુદ્ધ છે, અને એ પરમાર્થિક દ્રષ્ટિકોણ એ ભગવાન જિનેન્દ્ર દેવ નો દ્રષ્ટિકોણ છે. એટલે એમ કે છે કે જીન વચસી રમંતે એ સ્વયં વાંક મોહા. એમ કે વજન ક્યાં જવું જોઈએ, કેટલું જવું જોઈએ, ક્યારે જવું જોઈએ, ક્યારે વજન પલટો મારીને અહીંયા જવું જોઈએ, ક્યારે, એમ તો બહુ ટેકનિકલ લાઈન છે. જરા
Thank you.